તારીખ 25/11/1992 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 106
વાણી તો મને વિશિષ્ટ ગહન હોય છે અને યોગ્યતાની પહોંચ છે આ વિષયમાં. તો આખરમાં જે સ્વરૂપ પ્રાપ્તિની રીત છે, વિધિ છે, યોગ્યતા સિવાય તો બીજો ઉપાય નથી. યોગ્યતા વાળાને ભણતર ઓછું હોય તો આવી વાત નથી તરત પકડાય. આચાર્યની વાણીમાં થોડો વિદવત્તા ભણતર અપેક્ષિત છે, શાસ્ત્ર અભ્યાસ એ અપેક્ષિત છે, કેમ કે ભાષા થોડી વિગતતાપૂર્ણ હોય છે. એટલે જ્ઞાનીઓની વાણીમાં થોડી સુગમતા હોય છે, ભાષા સરળ હોય છે, કારણ કે એને લૌકિક સામાન્ય જનોને સમજાવવાનો ઉદય આવે છે. આચાર્ય પાસે મુનિઓ જાય છે, જ્ઞાનીઓ જાય છે મુખ્યપણે, એમના મુનિઓ હોય છે સંઘમાં અને જ્ઞાનીઓ હોય છે. એટલું બધું સાદુ ભાષામાં કહેવાની આવશ્યકતા ને એમની શાસ્ત્રોની જે શાસ્ત્ર ભાષાની અંદર કહે તો પણ એ સમજી જાય. ત્યાં સામાન્ય જનરલ સમાજને શાસ્ત્રો અઘરા પડે છે એનું કારણ આ છે. સામાન્ય જન સમાજને જ્ઞાનીની વાણી અનુકૂળ કરવાનું પણ એ કારણ છે. એમને ખ્યાલમાં છે કે અત્યારે કયા સ્તરના જીવો છે કે જેને સમજવા માટે આટલું સુગમ કહેવું જોઈએ, શૈલી ભાષામાં કહેવું જોઈએ, એવું પણ કારણ એમાં સમજાય છે. જે જે આચાર્ય મુનિઓ થયા એ કાળ પણ સારો હતો. સારા કાળની અંદર તો એવા જ્ઞાનીઓ મુનિઓ એમના સાહિત્યને સમજે એવા હતા. હવે જેમ જેમ કાળ ઉતરતો ગયો તેમ તેમ ઓછી સમજણ વાળા જીવો, ઓછી યોગ્યતા વાળા જીવો કાળ આવ્યો, એને પણ લાભ થાય. મુનિઓ રહ્યા નહીં, જ્ઞાનીઓ રહ્યા. એ જ્ઞાનીઓએ વિષયને વધારે સરળ સુગમ કર્યો, જે સમર્થ પુરુષ હતા. એ કહેવા માટે સમર્થ ન થાય તો પોતાનું કરીને એ લાગ્યા. અને પછી જોયું કે એ પ્રકાર આપણો છે નહીં, તો આપણે આપણું કામ તો કરી આગળ નીકળી જાય, પોતાનું કામ કરીને આગળ નીકળી ગયા. આ તો શાસન પ્રવર્તિત સફળ ઉપકારક હોય એવા કોઈ ઊંચી શિક્ષણની યોગ્યતા વાળા પુરુષો એ પ્રવૃત્તિ કરે છે, કે જે પ્રવૃત્તિ કરતા કરતા પણ આત્મસાધન કરી શકે છે. નહીતર બાહ્ય પ્રવૃત્તિ કરતા આત્મસાધન કરવામાં ઘણું જોખમ છે. બાહ્ય પ્રવૃત્તિનો શુભાર્થ છે એ રસ લંબાય તો એ અધ્યાત્મ સાધનામાં અનુકૂળ નથી. અધ્યાત્મિક સાધનામાં શુભાવનો રસ પણ પ્રતિકૂળ પડે છે, આખરમાં એ બાહ્ય રસ છે.
આવા કાળમાં માર્ગદર્શન તો ઘણો સારો લાગે છે, થોડો ખ્યાલ નથી આવતો તો શું કહેવાનું.
ક્ષમતા ભાવે નિભાવ્યો આવે 23મા વર્ષે એમની વિચારધારા કેટલી સ્પષ્ટ અને સુંદર છે. વ્યવહારના પ્રસંગને સાવધાનપણે સાવધાનપણે એટલે જાગૃતિ પણે સાવધાનનો અર્થ પ્રસંગના સાવધાની આત્મજાગૃતિ મંદ ઉપયોગ એટલે મંદ રહેશે અને ક્ષમતા ભાવે જ્ઞાતા દ્રષ્ટાના પુરુષાર્થ સહિત વિષમ પરિણામ ન થાય એવી રીતે નિભાવતો આવે. બીજા તારો કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઉભો. મારી વાત સાચી છે, હું કહું છું તે બરાબર છે ને યથાર્થ છે ને યોગ્ય છે, છતાં કેમ માનતા નથી એ વાત અંતરમાં લેવી નહીં, ઉગાડવી નહીં. કેમ કે ન કોઈને બીજાને માનવું ના માનવું એ પુણ્યાધીન છે કહેનારને. કહેનારનું પુણ્ય હોય તો ખોટું સાચું માને, પુણ્ય ઉદય હોય તો સાચું ખોટું માને. એટલે જેને પોતાનું આત્મકલ્યાણ કરવું છે એને કોઈ પ્રશ્ન પુણ્ય પાપને આધીન સમજી અને એ આટલું તમારે એમ ના જોઈએ કે કેમ મારું કોઈ માનતા નથી. એક બીજું એનું જોર થાય તો કરતા બુદ્ધિ આવે, તારા પરિણામ તારી પાસે, સામાના પરિણામ સામાની પાસે. બે સ્વતંત્ર પ્રજ્ઞા રહ્યા છે, સ્વતંત્ર યોગ્યતા પ્રમાણે પરિણામ છે કે તું દેશ એ પ્રમાણે પરિણામ છે એ પણ હાનિકારક પરિણામ છે. બીજા એ મારું માનવું જોઈએ
હું અમુક નો એમ કર્યો, હું અમુક વ્યક્તિ નો એમ ઉપકાર કર્યો, હું અમુક વ્યક્તિ ના કામ માં આવ્યો, છતાં મારી વાત નથી માનતો.
એનો અર્થ એ છે કે સકામ ભાવે ઉપકાર કર્યો છે, નિષ્કામ ભાવે નથી કર્યો.
પરિવાર માં તો ક્યાં નિષ્કામ
ભાવે, તો જનરલ વાત છે.
બીજાને તો બરોબર છે,
પરિવારનો સંબંધ બહુ મર્યાદિત છે. આખરમાં એમ સમજવા યોગ્ય છે મુખ્યપણે કે જગતમાં પરિભ્રમણ કરતા જીવો કોઈ યોગાનો યોગ્ય સંયોગમાં આવ્યા છે, માટે મારા છે એ ચોટી પડવા જેવું નથી. આત્મારથી જીવે તો મારા પણ હું મટાડવાનો પ્રયત્ન કરવાનો છે. મારા પણ હું મટાડવાનો પ્રયત્ન કરવાનો છે. તટસ્થ થઈને માણસ અવલોકન કરે તો બહુ સ્પષ્ટ સમજાયું છે, પરિવારમાં દરેક જીવ પોતપોતાના રાગમાં ચાલ્યા જાય છે. જેને જેવો રાગ, પછી બાળક હોય તો એનો રાગમાં પોસાય તો રિસાઈ જાય તમારાથી. બાળક હોય એના રાગમાં પોસાય તો તમારાથી રિસાઈ જાય. 15 વર્ષના છોકરાની પણ એ હાલત છે, અને પોતાથી મોટા હોય તો એની હાલત છે. સૌ સૌના રાગમાં ચાલ્યા જાય છે. આ એક તટસ્થ રહીને રૂવા તરત ખ્યાલ આવે છે. રાગ પોસાય ત્યાં સુધી તો સ્નેહ રહે છે, રાગનું પોસાય તો દ્વેષ થાય છે. રાગનું સ્થાન તરત દ્વેષ લેશે, એટલે બહુ ગર્ભિત સંબંધ થાય છે. યાદો છે કે આ મારા છે, છે નહીં એના એવું છે. બીજા તારું માને છે ઘણું યોગ્ય છે એવું સ્મરણ પણ તને ન થવું જોઈએ. ઠીક, સરસ વાત કરી છે. બીજા મારું માને છે ઘણું યોગ્ય કરે છે એવું જે વિચારે છે એને એ સંબંધનું અહંભાવ અને અભિમાન ઉત્પન્ન થયા વગર નથી. પરિવારમાં આટલા મારું માને છે, એટલા સારા, ન માને એ સારા નહીં. અગ્રભાગ થઈ જશે પરિવારમાં. અથવા કોઈ પણ માને છે એ મને અનુકૂળ વર્તે છે, અને મને અનુકૂળ છે એ સંબંધીનો જે રાગ છે એ રાગ ન કરવો જોઈએ. એટલા માટે એનું સ્મરણ પણ ન હોય એમ કે છે. એવો રાગ નહીં થવા અર્થે એનું સ્મરણ પણ ન થવું જોઈએ.
માન પણ પોસાય છે, રાગ પણ પોસાય છે, પણ જે ના માને એના પ્રત્યે દ્વેષ પણ ઊભો થાય છે.
આમાં શું છે કે બીજા મારું માને છે એવું તો બને છે,
બરાબર.
સમાજમાં, સ્નેહીઓમાં, કુટુંબમાં એની સાથે પરિચય હોય એ લોકોમાં આ પ્રકાર બને. એમાં કોઈ માનનારા હોય, કોઈ ન માનનારા હોય. માનનારા, ન માનનારાને પહેલા લઈ લીધું. માનનારા છે એ યોગ્ય છે, એ ઘણું યોગ્ય છે. એવું જે પરિણામ છે એ રાગ રસનું પોષક પરિણામ છે. એ પ્રકારના રાગની રુચિને પોષણ આપે, પુષ્ટિ આપે એવો એક પ્રકાર છે. અને એ પ્રકાર એવો છે કે જરા રસ તીવ્ર થઈ જાય, રુચિ તીવ્ર થઈ જાય, રસ તીવ્ર થઈ જાય એવો પ્રકાર છે. અને રસ વિરુદ્ધ પોતાને સૂચન કરવું છે એટલે ત્યાં સુધી પૂરું કરવું. એવી વાતો તો સ્મરણ એ કરીશ નહીં, તો બનશે ખરું એવું. એવું બનશે કે કેટલાક જીવો પોતાનું યોગ્ય માનશે પરિવારમાં, બીજે ત્રીજે ગમે ત્યાં તારું માનતા હશે, માનશે, પણ એ યોગ્ય છે એમ કોઈ નહીં વિચારતો, ને એમ સ્મરણ એ નહીં કરતો. વિચારતો તો નહીં પણ યાદ એ નહીં કરતો. હા, ખતરનાક છે. ન માને ને એમાં તો ખ્યાલ આવે. એ સ્વતંત્ર છે ત્યારે નથી માનતો ને એ જીવ. ભલે 5 વર્ષનો બાળક છે પણ જીવ તરીકે સ્વતંત્ર છે ત્યારે નથી માનતો ને. તો એમાં તો કંઈક સમજણ આવે એવું છે. આમાં સમજણ ન આવે, એની સ્વતંત્રતાની સમજણ ન આવે, અને પોતાનો રસ પોસાઈ જાય એટલે એનું સ્મરણ પણ ન થાય એમ કે છે. શું હું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તો, એટલે ફાળવી એમ પ્રવૃત્તિમાં સ્વાધીનતા ફાળવી, પરાવલંબી જીવન નથી. જીવન અજીવન પર સમવૃત્તિ હોય. જીવન અજીવનમાં શું કહેવા માંગે છે એ બહુ સ્પષ્ટ નથી થતું. આગળ પાછળ કોઈ પ્રકરણ નહીં છે ને, પણ જીવન અને અજીવનમાં મૃત્યુ એમ લઈ શકાય. જીવન અને મૃત્યુ ઉપર સમવર્તી હોય એવી ભાવના આવે છે. પહેલેથી તે મોક્ષની ભૂમિકામાં પણ ભાવના દેવી માં છે.
ગમે તે પરિસ્થિતિ અનુકૂળ હોય છે,
પ્રતિકૂળ સમવૃત્તિ હોય, મારી વૃત્તિ વિષમ ન થાય, સમવૃત્તિ. જીવન હોય તો એ જ વૃત્તિ પૂર્ણ હોય, તે સમવૃત્તિ એ જ મારું આખું જીવન વિષમ પરિણામમાં મારું જીવન ન વર્તે. ગ્રહવાસ જ્યાં સુધી સર્જિત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો. વ્યવહાર પ્રસંગ ગ્રહવાસ જ્યાં સુધી સર્જિત હોય એટલે પ્રારબ્ધમાં હોય ત્યાં સુધી, એટલે ઈચ્છતા નથી પણ જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી, કેમ કે ગ્રહ પ્રવેશ થઈ ગયો હતો એમનો 20મા વર્ષમાં, એટલે હવે તો એ જ્યાં સુધી સર્જિત હોય ત્યાં સુધી પોતાની ભાવના તો પહેલેથી પૂછી છે, પણ ત્યાં સુધી વ્યવહાર પ્રસંગો જે આવે ઉદયમાં એમાં પણ સત્ય તે સત્ય હોય, એ નીતિનો વિષય થઈ ગયો. શું આપણી નીતિ તો સત્યનો પક્ષ રાખવાની છે, સત્ય તે સત્ય, અસત્ય તે સત્ય ક્યાંય ન હોવા
આપણાથી.
સત્ય એટલે શું છે કે વ્યવહાર પ્રસંગની અંદર તો શું છે કે આટી મોટી ઘણી ઊભી થાય છે, પણ જેને નિર્દોષ થવાનો સિદ્ધાંત ગ્રહણ કર્યો છે, ક્લેય ગ્રહણ કર્યો છે, એ હંમેશા સત્યનો પક્ષ કરે છે. આમાં શું થાય છે, અસત્યનો જે પક્ષ ક્યાં કરે છે કે જેના ઉપર મમતા હોય અને એનો કોઈ પ્રસંગ હોય ત્યારે અસત્ય હોય તો પણ એનો પક્ષ કરે, ભૂલ ના હોય તો ત્યાં એની ભૂલ ના ગણે, બીજાની હામાવાળાની ગણે, એમાં આધ્યાત્મિક નુકસાન છે. કેમ કે આમ જે સમ્યક દ્રષ્ટિ છે એ એક ન્યાયે ગુણની દ્રષ્ટિ છે, એનું મૂળ ગુણ જિજ્ઞાસામાં પડેલું છે. ગુણ પ્રગટ કરવાની ભાવના નથી સમ્યક દર્શન, પણ થયું છે ને ગુણ પ્રગટ થયા છે, ભાવના સફળ થઈ ને ગુણ પ્રગટ થયા. હવે જે અવગુણનો પક્ષ કરે એને દોષ દ્રષ્ટિ તીવ્ર છે, એટલે સમ્યક દ્રષ્ટિથી વિરુદ્ધ યોગ્યતા તીવ્ર હોય તો એ દોષનો પક્ષ કરે પોતાનો અથવા બીજાના, પોતાનો દોષનો પક્ષ કરવો એ પણ અસત્યનો પક્ષ છે, બીજાના દોષનો જેના ઉપર મમતા છે જેનો પોતે પક્ષ કરે છે, પક્ષાપક્ષી થાય છે ને, એનો પક્ષ કરે પછી કુટુંબમાં હોય, સમાજમાં હોય, ધર્મના ક્ષેત્રમાં હોય, બધે પક્ષાપક્ષી થાય. તો અસત્યનો પક્ષ કરે છે એની ગુણદૃષ્ટિનો પ્રગટ છે, એ આધ્યાત્મિક નુકસાન છે. વ્યવહાર પ્રસંગમાં પણ એને ગુણ દ્રષ્ટિ વાળા એ તો સત્ય ન, સત્ય તે સત્ય હો એમ રાખવું જોઈએ, દોષને સત્ય ઠરાવવા જેવી થાય છે, અને એ બહુ નુકસાન કરે છે. ગ્રહવાસમાં તેમાં જ લક્ષ હો, એટલે આ લક્ષમાં રહેવા જે વાત લક્ષમાં રહેવી જોઈએ, તેમાં એટલે ઉપરની વાતમાં લક્ષ એટલે વિસ્મરણ ન થાય, એને લક્ષ કહે છે. આ વાત તો લક્ષ હોય તો ભૂલ પણ ન થાય, નહીં તો સ્મરણ થઈ વિસ્મરણ થાય ને ભૂલ થાય, વૃત્તિનો વિષય હોય તો વિસ્મૃતિમાં ભૂલ થાય, પણ લક્ષ હોય તો ભૂલ ન થાય. ગ્રહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતા શીખો, સગળા સમાન વિમાન. શું છે કે ગ્રહવાસની અંદર પણ ન્યાય સંપન્ન જીવન હોવું જોઈએ. સામાન્ય રીતે અત્યારે જમાનો એવો ઓછો થઈ ગયો છે. આગળ તો એક જોઈન્ટ ફેમિલી બધા સાથે રહીએ, જુદા હક ન થાય. ગ્રહવાસની અંદર તો પણ જુદા ન પડે એની પાછળ એક કહેવત રહેતી હતી. આપણે નાનપણમાં સાંભળેલી અમારા પિતાશ્રીની પાંચ ભાઈઓ તો પણ બધા ઘણા વર્ષો સુધી સાથે રહ્યા છે, જુદા નથી પડ્યા. તો અમે એમ કહેવાતો જુદા તો થવાય જ નહીં, ભલે ગમે તેમ કંઈક બધા તો એક સરખા પ્રકૃતિના ન હોય. બધી વૈરાવ તો જુદા જુદા ઘરમાંથી જુદા જુદા કુટુંબમાંથી દરેકના આવ્યા છે. બધી પરિવાર વધે ત્યારે છોકરાઓ પણ એક સરખી પ્રકૃતિના બધાને ન હોય. અન્ન જુદા જુદા એના મનને જુદા કહેવત છે તમારા ગુજરાતીમાં. અન્ન જુદા એના મન જુદા, એટલે રસોડું જુદું થાય એટલે અન્ન જુદું થઈ ગયું. એને તેમ જુદું બનાવે આપણે તો એક કોઠીમાંથી ન રંધાય. હવે તો એક કોઠીમાંથી રાંધીને બધા ખાતા હોય. તો ઘર જુદું થયું એટલે બજાર પાસે એને ત્યાં જુદું જાય અને ત્યાંથી બજાર પાસે જુદું જાય. જેના અન્ન જુદા એના મન જુદા, મન ભેદ થઈ જાય. આપણે કહે મતભેદ થાય એનો વાંધો નહીં, મનભેદ ન થવો જોઈએ. એમ આપણા મતભેદ છે એનો વાંધો નહીં, પણ બોલા મનભેદ થઈ જશે કે. તો શું થવું જોઈએ કે એ પરિસ્થિતિને નિભાવવી હોય તો હું ગ્રહવાસની અંદર જો સંત કુટુંબ સંત નિભાવવો હોય તો અથવા સંત વાળું કુટુંબ રાખવું હોય તો એમાં જે જે પ્રસંગ હોય એમાં ઉચિત વૃત્તિ ન્યાય સંપન્ન વૃત્તિ રાખવી જોઈએ. પક્ષને કોઈ કરવો જોઈએ કોઈ ના. સામાન્ય રીતે શું હોય છે કે વડીલો જ આપણું કરતા હોય છે, કોઈને ન કોઈનો પક્ષ કરે અને એ જ કુટુંબ ક્લેશનું કારણ થતું હોય છે. બીજું કઈ એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જે પ્રસંગીઓ છે એટલે જે પાર્ટનર છે પ્રસંગના ભાગીદારો છે એમાં ઉચિત વૃત્તિ ન્યાય સંપન્ન વૃત્તિ, જેની ભૂલ હોય એને ભૂલ સ્વીકારવી જોઈએ, જેની ભૂલ હોય એને કઈ પક્ષ ન કરાય અથવા નિર્દોષ હોય એને સજા ન કરાય કે ઠપકો ન દેવાય. ઉચિત વૃત્તિ ઉચિત ન્યાય સંપન્ન વૃત્તિ રાખતા શીખવું. પ્રસંગી એને કે દરેક કુટુંબના સભ્યોને એવી રીતે શીખવવું જોઈએ કે ભાઈ કોઈ કોઈના પ્રત્યે અન્યાય કરવાનો નથી, છતાં કર્યો હોય તો જે અન્યાય કરશે એનો વાંક ગણાશે. અન્યાય કરે એનો વાંક નહીં ગણાય એવું ગમે તેના માટે નહીં ચાલે. એમનો રાજા એમ કે ભાઈ જે હું કાનૂન ભંગ કરશે કે જે અપરાધ કરશે એને દંડ મળશે, એમાં પક્ષાપક્ષી નહીં ચાલે. પછી રાજકુમાર હોય તો એને દંડ દેવો પડે રાજાએ. ઉચિત વૃત્તિ હોય ન્યાય સંપન્ન વૃત્તિ હોય એમ દરેક. આ એક નીતિ નીતિ વિષય છે ગ્રહવાસ. અને જો અમે તો નાનપણમાં વિચારેલો મારું કુટુંબ બહુ મોટું હોય તો બધા સાથે રહેતા હતા. નાનપણમાં આવું બધું વિચારેલું નાનપણમાં એટલે 17-18 વર્ષ ઉગતી ઉંમરમાં બધું જોઈન્ટ ફેમિલીમાં ઉછરેલા એ બધું વિચારેલું કે આ બધું શું કહેવાય, કેવી રીતે ચાલવું જોઈએ. મોટું કુટુંબ હોય ને સંપથી ચલાવવું હોય તો કેવી રીતે ચલાવવું જોઈએ. અમારા પિતાશ્રી પાંચ ભાઈ હતા, દાદાજી પણ જીવતા હતા. દાદા દાદી દાદી તો ઘણા વર્ષ 95 વર્ષ પછી તો બધા મુખ્ય કંટ્રોલ કરતા હતા, અમારે ગ્રાન્ડફાધર કંટ્રોલ કરતા હતા. હું આ વિષયમાં ચર્ચા કરતા 19-20 વર્ષ 18-19 વર્ષ 12 જોઈએ તો પત્ર લખું એ વિષય ઉપર બહુ પસંદ કરતો એમને. મારા વિચારો બહુ ખુશી થતા, મારા વિચારો જાણે કુટુંબ સંબંધના આવું બધું બધું હું લખાણ કર્યા કરતો હતો. એમને ઘરના કંટ્રોલર હતા, બધા ઓબિડિયન્ટ હતા. પિતાજી પેલા પાંચે ભાઈઓ બાપા કે વિષય એમના ડિસિશન વિરુદ્ધ કોઈ નિર્ણય કાઢી કે આમ કરવાનું કે આમ કરવાનું. હું ભણીને પછી આગળ ભણું હતું તો કે નહીં નથી એ મારા પિતાશ્રી એમ નથી છોકરાને મારા પાસે ભણવાનો હોશિયાર હતો સ્કોલર હતો ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર પાસ થયો. હું ભણવાને બહુ ઉત્સાહ પણ ભણવા હોશ બહુ હતી ખૂબ ભણવા છે ખૂબ ભણવા છે. એમાં મેટ્રિક પાસ થયા પછી તરત નિર્ણય લઈ લીધો તારી દુકાને બેસી ગયો ભણવું હોય તો નાના ભાઈને ભણાવે વિદ્યાનો કે વિદ્યા પ્રત્યેનો એમ કે ભાવ સારો હોય કે વિદ્યા મેળવવી જોઈએ નાના ભાઈ ફરક તો સૌથી મોટો મારા પિતાશ્રી એમ નથી કે ના એને ભણાવે છે બહુ હોશિયાર છે એમને નિર્ણય લીધો હતો ખોટી ગઈ વાત ચર્ચા નહીં પછી એને ઓબિડિયન્સ છે એટલી બધી હતી એ ચર્ચા નહીં પચ્ચા પણ ન કરે કે તમે આ નિર્ણય કેવી રીતે બાપાએ કીધું છે ફેશ વાત પૂરી થઈ ગઈ વાત પૂરી પણ હું એમની સાથે ચર્ચા કરું પત્ર કરું કેમ્પ ચલાવા આદર્શ કુટુંબ કેવું મળી ઉણે છે બીજા તો ઓબિડિયન્સ એમની આપણે ઓબિડિયન્સ એમના તો બધા આવી ગયા છે પણ આપની ફરજ એની સામે જવાબદારી કેટલી ઉત્પન્ન થાય છે એની ચર્ચા હું કરતો એ બધી આવી વાતો હતી. ઉચિત વૃત્તિ રાખ અને સગા સમાન જ માને કે પક્ષાપક્ષ ત્યાં સુધીનો તારો કાળ ઘણો જ ઉચિત ગાવ અને એ સદગુણીનો કાળ પણ વ્યવહાર પ્રસંગનો કાળ અતુલ વાક્ય છે તે સિવાયનો તત્સંબંધી કાળ પૂર્વિત ઉદય કાળ નિંદ્રા કાળ આ બધા જુદા જુદા પ્રકાર ઉદયના છે વ્યવહાર પ્રસંગનો કાળ તે સિવાયનો તત્સંબંધિત કાળ કાર્યકાળ પૂર્વિત કર્મોદય કાળ નિંદ્રા કાળ ચાર પ્રકારે કાળનું ગમન વ્યતીત થવું પડે. જો તારી સ્વતંત્રતા અને તારા કર્મથી તારા ઉપજીવન એટલે વ્યવહાર સંબંધે સંતોષિત હોય તો ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવો એ પણ ધર્મ હતા માણસ હતા પિતાશ્રી કરતા પણ એ પોતે એના ઇનિશિયેટિવ પહેલાથી વધારે હતા એટલે તારી સ્વતંત્રતા છે અને બીજા ગમે તે કારણથી સંતોષિત વૃત્તિ ન રહેતી હોય તો તારે તેના કયા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે પૂરો કરવો અર્થાત પ્રસંગની પૂર્ણવૃત્તિ સુધી એમ કરવામાં તારે નિશમ થવું ગમે તે કારણથી સંતોષિત વૃત્તિ ન રહેતી કોઈ બી કારણે કોઈ પણ કારણ પર સંતુષ્ટ રહેતા હોય તો બે પ્રકાર છે સંતુષ્ટ તત્વ અને અસંતુષ્ટ તત્વ બે પોતે વિચાર કરી રહ્યા છે. કુટુંબના સભ્યો સંતોષિત ન રહેતા કોઈ સભ્ય એક કે તો તેના કયા પ્રમાણે પ્રવૃત્તિ કરીને પ્રસંગ પૂરો કરવો એટલે ઢીલી મૂકી દેવી પકડ નહીં કરવી ખેંચા ખેંચી નહીં કરવી તે શોધી જાય પૂર્ણ સુધી એમ કરવામાં વિષમ થવું કોઈ ઉદય પાડો હોય તો પૂરું થઈ જવા દેવું ટીમ મૂકીને તો પોતાની વાત ખેંચવી નહીં, તમારે સંતોષ નથી તો પોતાની વાત તારા કહ્યું છે. તેઓ સંતોષિત રહે તો ઉદાસીન ની વૃત્તિ વડે નિરાગ્ર ભાવે તેઓનું સારું થાય તેમ કરવાનું સાધન પણ તારે બહુ પહેલેથી બાળ વૃત્તિના કેટલા પોતાના વ્યવહારમાં તાપ કરી નીકળે છે. એવી સુંદર જયારે પોતે આર્થિક જીવનમાં વ્યવસાયિક જીવનમાં કોમર્શિયલ લાઈફમાં બરાબર આવી ગયા છે, કુટુંબમાં સારી રીતે પોતે મુખ્ય કામકાજ ભજવે છે, ત્યારે એમના વિચારો એવા છે વ્યવહારિક પ્રસંગોમાં એમને ઉદારતા રોયલ મહિને મારો સારો કરવાનો છૂટા થઈ ગયો પડે. ઘરમાં બે છોકરા પોતાના છે, બે છોકરા બીજા ભાઈના છે, બે છોકરા ત્રીજા ભાઈના છે, તો છોકરાઓનું કાપડ લાવવું તો છ છોકરાઓનું લાવવું પોતાના બે છોકરા બાકીના ચાર છોકરા જાણવા નથી મળતું સામાન્ય કોઈ બેનને ભણાવ્યા છે પોતાનું તો નિવૃત્ત થયું હતું ને, પહેલેથી જ નિવૃત્ત થયું હતું, દાખલ તો થઈ ગયા એવું થઈ ગયા
સ્વતંત્રતા સેનાની આપી ગયા મને સ્વતંત્રતા સેનાની નામ આવેલો છે આપી ને
બ્રિટિશ વિરુદ્ધ પેલા ચાલતો હતું ને, બ્રિટિશ વિરુદ્ધ પેલા બી ઘણા વર્ષ સુધી ચાલે છે, શિકાર જીવ ઇન્સાન શિકાર નો જીવ ઇન્સાન ચાલતો
બે ત્રણ સાલ પછી લોકમાન્ય
તિલક
પહેલા
શરૂઆત થઈ ગઈ છે. ગાંધીજી પહેલા કેટલાક નેતાઓને શરૂઆત થઈ ગઈ આ લોકમાન્ય
તિલક. એમાં બે વચન બહુ સારા છે. માને તો કેવી રીતે વર્તું, ન માને તો કેવી રીતે
વર્તું. સત્ય નો વિષય અહીંયા શું લીધો છે? પરમ સત્ય તો પારમાર્થિક વિષયનો વિભાગ છે. કેટલીક પાત્રો લખનારના અભિપ્રાય ઉપર અર્થઘટનનો આધાર હોય છે. જયારે લખનાર પરોક્ષ હોય ત્યારે મનવાસનો અભિપ્રાય ધારણ કરીને લખ્યું છે એ બધા જ લખાણોમાં સાંગોપાન ન ઉતરે. બહુ ટૂંકું લખાણ છે. નીચેનો વિષય છે એ પારમાર્થિક નથી, વ્યવહારિક છે. એ કૃષ્ણ ખબર પડે. નાની ઉંમરમાં પોતે ધર્માત્મા થઈ ગયા છે અને એમનું જે પૂર્વ વ્યવહારિક જીવન છે એની અંદર આઈડિયોલોજિકલ લાઈફ ઘણી હોય છે. આદર્શ જીવનના આદર્શો શું હોવા જોઈએ, ભલે એ વખતે ધર્માત્માનો હોય, પણ જેને એમ કહીએ ને કે ધર્મ તો ગુણદોષનો વિષય છે. આપણે તેને તો જે ગુણની પ્રીતિ, ગુણની રુચિ જે અવ્યક્તપણે અંદર રહેલી હોય છે એની અંદર એમાંથી આદર્શનો જન્મ થાય છે. એ આદર્શ ભલે વ્યવહારિક પ્રસંગો એ સ્થાન લે છે, એ આદર્શનું સ્થાન હોય છે વ્યવહારિક. આઈડિયોલોજી એની વિચારધારામાં આઈડિયોલોજી વધારે હોય છે. આદર્શમય જીવન હોવું જોઈએ, જીવનનો આદર્શ આવો હોવો જોઈએ. બધા પ્રસંગોમાં એ પ્રકાર હોય છે, એ દેખાય છે.
આ પુરુષનું જીવન તો પહેલાં નીતિમય એવું તો હોય
અસાધારણ જે વ્યક્તિત્વ અને કર્તૃત્વ બંને અસાધારણ છે. આ રાધક પુરુષ છે. સામાન્ય વ્યક્તિ નથી, પહેલેથી જ અસામાન્ય વ્યક્તિ છે. ગુરુદેવ કહેતા ને છેલ્લા સેંકડો વર્ષમાં આવો પુરુષ જોયો નથી. કઈ એમ છોકરી ને સરવાળો માર્યો છે. પછી વૈશાખ નો પત્ર નીચે જુઓ 103માં છેલ્લી લીટી શું લખાય. તત્વજ્ઞાનની ગુપ્ત ગુફાના દર્શન લેતા ગ્રસ્તાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂજે છે. કૃષ્ણાશ્રમમાં જે કોષ કર્યા બે ત્રણ વર્ષ
થયા છે. કાપી થઈ ગઈ
વિવેક પણ આને લીધો હતો પોતાને કાળના બળવત્તર અનિષ્ટપણાને લીધે શું તેને યથાયોગ્ય સમાધિ સંઘની અપ્રાપ્તિને લીધે શું જેમાં સમય દર્શન નથી થયું છે એને યથાયોગ્ય સમાધિ સંઘની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગમન કરવો પડ્યો. અને ખરેખર એમ નથી શીખવું હોત તો તેના પત્ર લેખકના જીવનમાં અંત આવી જાય છે. કેટલો બળવાન પુરુષાર્થ છે. એટલે સમૂહ દર્શન પહેલા કેવું હોય એ આમાંથી નીકળે છે. કારણ કેવું હોય કે જેનું કાર્ય આવડું હોય એ આમાંથી નીકળે છે. ધ્યાનથી વાંચે તો લખવાની પદ્ધતિ ઘણી છે પોતાના પરિણામો પણ દેખા છે. પૂછાયું છે કે આપની આત્મદશા કેવી રીતે છે એનો ઉત્તર પૂછી લીધો છે. મારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે. જેવી વિગત થી જોઈએ તેવી વિગત થી લખી શકાય નહીં એટલે વારંવાર લખી નથી, અત્ર ટૂંકામાં લખી શકાય. પુરાણ પુરુષ એટલે આત્મા, આત્મા પુરાણમાં ગાયો છે ને, પુરાણ એટલે શાસ્ત્ર, એનો પુરુષ તો આત્મા છે, આત્માને ગાયો છે. એટલે એક આત્મા ને એક આત્મા ને પ્રેમ સંપત્તિ એ નામને કઈ ગમતું નથી. એક આત્મા આત્મા પરિણામ જ એમને રૂચે છે, બાકી કઈ રૂપતું નથી, કઈ ગમતું નથી. બહુ અદભુત દશા છે. સ્વદશાનું એનું જે વર્ણન છે એ અસાધારણ. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળી અત્યારે અમે જાણીએ છીએ. 44મું વર્ષ છે, પણ શરીરને ભૂલી જાય છે. દેહાતીત દશા એટલી બળવાન છે કે શરીરને હંભાળવું પડે છે, ભૂલી જાય છે. એવું વાક્ય આ 44મા વર્ષના માં આવી ગયું છે. પછીની દશા કેવી ઉત્તર ઉત્તર જગર જશે.
એટલે
શું છે, કોઈ જીવનમાં કૃત્રિમતા કરતા નથી, અને હૃદયમાં અમારી સાવધાની નથી. ઉદયમાં આત્મામાં એટલી બધી સાવધાની છે કે ઉદયમાં અમારી સાવધાની નથી, એમ કેવું છે. દુર્લક્ષ થઈ ગયું છે તમામ ઉદય પ્રત્યે. ખાવું પીવું બોલવું ચાલવું બધા વાંચવું લખવું બધામાં અમારી વૃત્તિ અત્યારે શૂન્ય જેવી થઈ ગઈ છે. એટલી આત્મામાં એ દર્શાવે છે, એમ કેવું છે. અને છતાં અમે સંતોષ નથી, એમ કે છે. શું અખંડ પ્રેમ ખુમારી જેવી પ્રયોગ અમવી જોઈએ તેવી પ્રવૃત્તિ નથી, એમ જાણીએ
છીએ.
આત્માનો દેશા છે કે હજી અમને સંતોષ નથી, એમ યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કઈ હિસાબ રાખ્યો નથી. શું આદિ પુરુષને વિશે એટલે શુદ્ધાત્માને વિશે, અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિત પદાર્થોમાં પણ આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે, મોક્ષની ચિંતા કરતા નથી. એવી સ્વરૂપાત્રી દશા વર્તે છે. આપણે બધું ખોટું છે, તમને આરાધનામાં આના ઉપર તો વિવેચન કરેલું છે, એમની સ્વદશા ઉપર તો વિવેચન કર્યું. મારો પુરુષાર્થ બીજી વાત કરે છે, મને શાસ્ત્ર જે વાત કરે છે એના કરતા મારો પુરુષાર્થ બીજી વાત કરે છે, અને મારી ભાવના બીજી વાત કરે છે. એટલે મારે દેવક્ષેત્રકાળ ભાવનો વિચાર નથી કરવો, મારે તો અત્યારે જ લેવું છે. આમાં શું છે કે જે વિદ્યાર્થી નિશાળમાં પહેલો નંબર લેવાનો પ્રયત્ન કરે ને, એ કાં બીજો આવે કાં ત્રીજો આવે, એ 10માં નો આવે 18માં નો આવે, એમને એવું થયું છે કે આ ભાવમાં લેવા જતા તે બહુ તારે થઈ ગયા. સમ્યક દ્રષ્ટિ મનુષ્ય આયુષ્ય પૂરું કરે એટલે એને નિયમથી ડેવલપમાં જવા ઉત્પન્ન વધી જાય ને, શુભ ભાવ વધી જાય, શુભ ઘટી જાય, એટલે એનું ફળ તો આવે જ. કુદરત તો ઉત્પન્ન કરે તો પણ ભોગવવું પડે, અને પાપ થાય તો પાપ ભોગવવું પડે, જે થાય ભોગવવું પડે. એ જે સિદ્ધાંતમાંથી સમજતા એ એમ માને છે કે કૃપાલુ દેવમાં આપણે શા માટે સ્વર્ગમાં મોકલવા જોઈએ, મહાવીરજીના તો સુંદર ભગવાન છે ત્યાં જ ન મોકલીએ. ધર્માત્માને તો એવા ત્યાં જવાની ભાવના હોય ને, એમ કે માટે ત્યાં જ ગયા અમે. સિદ્ધાંત એમ કે છે કે મિથ્યા દ્રષ્ટિ જ મનુષ્ય મટીને મનુષ્ય થાય, સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મટીને મનુષ્ય ન થાય, દેવ જ થાય. એ સિદ્ધાંત ભૂલી ગયા છે, અથવા કોઈને ખબર નથી, એને ખબર હોય તો કંઈક બીજી રીતે પછી કન્વર્ટ કરે છે. હું મોક્ષો નું પુસ્તક આવે છું તો તમે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયા હતા અને આયુષ બંધાઈ ગયું મનુષ્યનું, માટે ત્યાં મહાવિદેમાં ગયા છે. એટલે મહાવિદમાં મોકલવાનું પકડી રાખવા માટે એમને સમય દર્શનથી ચ્યુત કર્યા વચમાં. આપણને ક્યાંથી ખબર પડે ક્યારે ચ્યુત થયા હતા? એવું તો કોઈ પત્ર મોકલતો નથી કે જેમાં એમને સમય દર્શન મટી ગયો. આપણે મહાવિદમાં મોકલવા હોય તો એમને મિથ્યા દ્રષ્ટિ બનાવવા પડે, તો મોકલી શકાય, એને તમને મોકલી શકાય. સૈનિક મહારાજા ભલે બે છૂટવા તારે સમય દ્રષ્ટિ હતા, પણ આયુષ નો બંધ પેલા પડેલો હતો. જયારે મુનિરાજ નો અપરાધ કર્યો ત્યારે નરક ગતિ બંધ થઈ ગઈ હતી. કોણ? સમયત્ર અવસ્થામાં તો મનુષ્ય નો બંધ એને તો દેવલોક નો જ બંધ પડે.
મનુષ્ય
એમને મોકલવા જાય મહાવિદેમાં, પોતે નિર્ણય એમ કર્યો આપડે એમને મહાવિદેમાં મોકલવા છે, તો પછી શું થાય? સિદ્ધાંતમાં એવું ના ચાલે. સિદ્ધાંત સર્વમાન્ય તો થાય એવી પોતાની ભાવના હોય તો કૃપાળુદેવી મહાવિદેમાં હોય તો સારું, પણ સર્વમાન્ય એ વાત સિદ્ધાંત ત્યાં બદલાય ના જાય કોઈના માટે. તો શ્રેણી મહારાજ આદિનાથ છે, આવતા પિતાદશીના તીર્થંકર પ્રથમ તીર્થંકર છે, એમને ત્યાં નરકમાં મોકલાય. તો સિદ્ધાંત છે એમાં તીર્થંકર હોય, જિનેન્દ્ર, ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર, વસ્તુ વ્યવસ્થાને બદલવા તો સમર્થ નથી, કેમ કે વસ્તુનો સ્વભાવ છે. ઈશ્વર કરતા પણ સૃષ્ટિ સંચાલન ખરું કઈ નહીં ચાલે. તો ગમે તે ક્ષેત્રમાં જાય પણ પછી તો કઈ પ્રશ્ન રહેતો નથી. દેવલોકમાં આચાર્ય જાય તો બે મોક્ષ ગતિ ખુલી જવાની તથા પાછી, અને એ તો 84,000 વર્ષ જ છે એના તો. અને એમનું તો 84,000 વર્ષ છે. બે સાગર ની સ્થિતિ ગયા વૈમાનિક બે માં જાય તો ઓછામાં ઓછું બે સાગર ની આયુષ ની સ્થિતિ, ચાર સાગર ની એક સાગર માં અસંખ્ય બધું વર્ષ
જાય
છે. મનુષ્ય વિચાર શરીર બે કરતા રહ્યા એક અવતાર બાકી બોલો નિર્વાણ